તારીખ 7/1/1989 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત 66 અને 67 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 62.
તાત્વિક દ્રષ્ટિએ ગુરુદેવની સમજાવવાની પદ્ધતિ ઉપાદાનની પ્રધાનતા થઈ રહી છે. જીવના સંસાર પરિણામમાં નિમિત્તભૂત પદાર્થો જાણે કે જીવને સંસારમાં રખડાવવા માટે અપરાધ સામા પદાર્થ ન હોય અજ્ઞાન પણ જીવો જુએ છે. તે પદાર્થો ઉપર દ્વેષ ભાવ કરીને ત્યાગ કરે છે. ત્યાગ તો કરે છે પણ દ્વેષ ભાવે ત્યાગ કરે છે કે આ બધા પદાર્થો મને સંસારમાં રખડાવે છે, આ બીજા પદાર્થો મને વિભાવનું કારણ થાય છે. અનાદિની નિમિત્તાધીન દ્રષ્ટિ હોવાને લીધે જે પોતાના દોષનો આરોપ સીધો નિમિત્ત ઉપર નાખે છે અને પ્રાય સંસારમાં એક પ્રકારની માન્યતા છે કે જીવને સંયોગમાં મમત્વ હોવાથી જે તે સંયોગમાં મમત્વ છે તે એનો સંસાર છે એમ ગણાય છે. એમાં વધુમાં વધુ નજીક કોઈ હોય તો પોતાનો પરિવાર હોય છે. ઉપાદાનથી એમ કહે છે કે ભાઈ મમત્વ તો તું કરે છો, કદાચ પરિવારના સામા જેવો મમત્વની અપેક્ષા રાખતા હશે, મમત્વનો આગ્રહ રાખતા હશે, અથવા તમે મમત્વ થાય એવું વર્તન પણ કરતા હશે. છતાં મમત્વ કરવાના પરિણામમાં તું અપરાધી છો એ પરિવારના સભ્યોને એમ કહે કે અમારે તો મમત્વ નથી કરવું, પણ મમત્વ ન કરીએ તો નકામું ઘરની અંદર ક્લેશ ઊભો થાય છે, માટે મમત્વ રાખીએ તો ક્લેશ તો ન થાય, શાંતિ તો. કોઈ એમ કહે કે કોઈ ઝેર ખવડાવે, ન ખાઈએ તો સામાન્ય દુઃખ થાય છે માટે ખાઈ લઈએ. એવું કોઈ ખાય છે? ખાય ખરો કે નથી ખાતો? વસ્તુતાએ પોતાને પણ મમત્વ કરવાનો ભાવ હોય છે, વિભાવ પોતાનો હોય છે, વિભાવ કરવાની યોગ્યતા પોતાની હોય છે, અને અંતરમાં તપાસ કરે તો ખ્યાલ આવે કે પોતાને મમત્વ કરતા મીઠાશ ક્યાં આવે છે. પોતે સદવ્યવહાર રાખે, સંયોગમાં આવેલા જીવો પ્રત્યે ચાહે કુટુંબ પરિવારના હોય, ચાહે મંડળના હોય, સમાજના હોય, જ્ઞાતિના હોય, ગામના હોય, શેરીના હોય, જે કોઈ હોય તે સદવ્યવહાર રાખે, સજ્જનતા ભર્યો વ્યવહાર રાખે. મહત્વ કરવું એક વાત છે, સદવ્યવહાર રાખવો એ બીજી વાત છે, પણ જીવ પોતે મીઠાશથી મમતા કરે અને આરોપ નાખે કે મને મારા પરિવારના સભ્યો મમતા કરાવે છે, એ વાત અપરાધનો બચાવ કરવા જેવી છે, અથવા પોતે પોતાને ઠગવા જેવી છે, પોતે પોતાને છેતરવા જેવી વાત છે. એ મીઠાશ છે, એ ઝેર છે. મમત્વમાં ઉત્પન્ન થતી જે મીઠાશ, આ પુત્ર મારો, આ ફલાણું મારો, ફલાણી મારી, એની જે મીઠાશ છે એ ઝેર છે. જાણીને જાણી જીવ ઝેર ખાઈ લે છે, પછી વિયોગના સમયે એને દુઃખ થાય છે. એનો પ્રત્યાઘાત આવ્યા વગર નહીં, કેમ કે કોઈ સંયોગ ચિરસ્થાયી નથી, ઘણા અસ્થિર છે સંયોગો, તો ઘણા અસ્થિર છે. એટલે એનો પ્રત્યાઘાત નહીં લાવતો હોય, નહીં ગમતો હોય, અણગમતો હશે તો પણ આવ્યા વિના રહેશે નહીં, આવશે એને રોકી શકાશે. જો જીવે ભેદ જ્ઞાન નહીં કર્યું હોય તો એ દરમિયાન ભેદ જ્ઞાન કરીને મહત્વનો અભાવ કર્યો હશે તો ભૂલથી પહેલા મીઠાશ કરી હશે, એના પ્રત્યાઘાતને પોતે ખાળી શકશે, રોકી શકશે, સમાવી શકશે. સ્ત્રી પુત્ર પરિવાર એ કાંઈ સંસાર નથી. સંસાર તો પોતાની પર્યાયમાં એ મોહ રાગ દ્વેષ મોહનું પદ પહેલી લીધું છે. 66:44 બોલ છે. રાગ દ્વેષ તો મોહના જ સંતાન છે, મોહની જ પેદાશ છે. મોહ થાય પછી જ રાગ દ્વેષ થાય છે. રાગ દ્વેષ નો જનક છે એ મોહ છે. એ બધા પ્રકારના વિભાવ ભાવ છે, તે જ સંસાર છે. જીવના વિભાવ પરિણામને સંસાર કરે છે.
સ્ત્રી પુત્ર પરિવારને શું કહેવું, સંસારને તો સ્ત્રી પુત્ર પરિવારને શું કહેવું?
સ્ત્રી પુત્ર પરિવારને જગતના પરદ્રવ્ય કહેવા, જીવ એને જીવ કહેવો અને અજીવ હોય એને અજીવ કહેવો. જીવને તો જીવ જોઈ શકતો નથી, અનુમાનથી માને છે કે અહીંયા જીવનું અસ્તિત્વ છે, જોયે છે તો શરીરને, જેમ પોતાના શરીરનું મહત્વ કરે છે એમ બીજાના શરીર જોઈને મહત્વ કરે છે. એને શરીરે ટાઢું થાય તો દુઃખ પામે છે, એનો આત્મા અધોગતિમાં જાય તો એને 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 કાંઈ દરકાર નથી. તાવ આવે તો એને માથું દુખે તો મટી જાય તો સારું, પણ એ આત્માને નુકસાન કરે એવું કરે તો ત્યાં એને, અને આ લાગણી તો કઈ પરિવાર પ્રત્યે નથી આવતી. સંયોગ દર્શનનું અનુકંપા નામનું એક લક્ષણ છે, મૂળ ગુણમાંથી આવેલું છે. સમસંવેદ નિર્વેદાસ્થા અષ્ટગુણ વગેરે જે 43 મૂળ ગુણ છે, એ મૂળ ગુણમાં અનુકંપા નામનું લક્ષણ છે. અને એ અનુકંપા સંયોગ દર્શન પહેલા ભાવના રૂપે હોય છે અને સંયોગ દ્રષ્ટિને નિયમથી હોય છે. અનુકંપાના શાસ્ત્રકારોએ અનેક અર્થ કર્યા છે, પણ એનો મુખ્ય અર્થ એ છે કે સર્વ જીવો દુઃખી ન થાય એવી જે સર્વ જીવો પ્રત્યે અનુકંપા. ખાલી મારા પરિવારના સભ્યો સુખી થાય, બીજાનું થવું હોય એ તે થાય, એવા સંકુચિત પરિણામ તત્વ દ્રષ્ટિમાં નથી થતા. સર્વ જીવો સુખી થાય મારા કારણથી, મારા નિમિત્તથી, કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, આ ભાવના મુમુક્ષ રૂપની ભૂમિકામાં પહેલા ઉત્પન્ન થાય છે. પછી સમ્યક દર્શનનો વારો પછી આવે છે. આવી ભાવના થઈ ગયા પછી સમ્યક દ્રષ્ટિને અનુકંપા નામનો જ્યારે ગુણ પ્રગટે છે ત્યારે એ અનુકંપાનો એક ફાટો એવો છે કે ગુણેશ ઉપ્રબોધ ધર્મ ધર્મી ગુણવાન એના પ્રત્યે પ્રમોદ આવે છે. જગતના બધા જીવો પ્રત્યે મૈત્રી અને માધ્યસ્થ ભાવ લે છે. કોઈ શત્રુ તો છે, કોઈ મિત્ર નથી, એ તો કલ્પના માત્ર છે. એટલે જગતના બધા જીવો પ્રત્યે મૈત્રી અને માધ્યસ્થ ભાવ લે છે. સર્વનું કલ્યાણ થાવ એવી એની ભાવના હોય છે. તીર્થંકર પ્રકર તો કોક બાંધે પણ બધાને આ ભાવના હોય અને ગુણેશું પ્રબોધ ગુણવાન છે, ધર્મી છે, આત્મગુણો તેને પ્રાપ્ત કર્યા છે, એના પ્રત્યે એને ભક્તિ વાત્સલ્ય આદિના ઉલ્લાસમય પરિણામ આવે છે. પંચાધ્યાયી ગાર બહુ સારી વાતો લીધી છે. એટલા બધા આધારો છે સમય દ્રષ્ટિ માટે. સેંકડો આધાર નીકળે છે. સર્વ પ્રાણીઓ પ્રત્યે ઉપકાર બુદ્ધિ રાખવી તે અનુકંપા કહેવાય છે. અથવા સર્વ જીવો ઉપર મૈત્રી ભાવ રાખવો તે પણ અનુકંપા છે. જુદા જુદા અર્થ કર્યા છે. અથવા દ્વેષ બુદ્ધિ છોડીને મધ્યસ્થ વૃત્તિ ધારણ કરવી તે પણ અનુકંપા છે. અથવા શત્રુપણું છોડી દેવાથી સર્વ જીવો પ્રત્યે શૈલ્ય રહિત નિષ્કષાય થઈ જવું તે પણ અનુકંપા છે. એટલે ચાર અર્થ કર્યા છે. અનુકંપા ક્રિયાભિયા સર્વસત્વેશુ અનુગ્રહ મૈત્રી ભાવો અથવા માધ્યસ્થમ નૈશલ્યમ વૈર વર્જનાથ. ચાર અર્થ કર્યા છે. એની અંદર કર્ણાનુરૂપ લગાડ્યો છે શાસ્ત્રકારે કે સર્વ જીવો તરફ અનુગ્રહના દયાના પરિણામ થવામાં કારણ શું છે, કે કેવળ દર્શન મેળવવાના મોહની કર્મના ઉદયનું ન થવું તે છે. સમ્યક દ્રષ્ટિને આ અનુકંપાના પરિણામ કેમ થયા? તો કે દર્શન મોહનીનો અનુદય છે. સંસ્કૃતમાં અનુદય શબ્દ લીધો છે. દ્રગ મોહ અનુદય સ્તત્ર હેતુર્વાચ્યો, એ કારણ છે. હેતુ એટલે કારણ છે. સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વનો ઉદય નહીં હોવાથી ભાવમાં, આ તો કર્મની વાત લીધી છે, આપણે ભાવ લઈ લેવો. તો તે મિથ્યાત્વ ભાવને નહીં પરિણમતા હોવાથી એને સર્વજીવો પ્રત્યે કરુણા છે, ઉપકાર બુદ્ધિ છે, અનુકંપા છે. કેમ કે મિથ્યા જ્ઞાન સિવાય ક્યાંય પણ વેરભાવ થઈ શકતો નથી. આ એક સિદ્ધાંત બહુ સરસ આ સિદ્ધાંત છે. 747 નંબરની આ ગાથા છે. મિથ્યા જ્ઞાન વિના ન સ્યાત વૈરભાવ પચી દેતા, આટલા શબ્દો મોટો. મિથ્યા જ્ઞાન સિવાય વૈરભાવ હોય, જે શલ્ય હોય, એ મિથ્યાત્વ માન લે. સમય દ્રષ્ટિને શલ્ય ન રહે. શલ્ય નથી, પ્રાસંગિક વાત છે. ઉદય માથે આવી પડ્યો છે, પ્રસંગ નિપટાવે છે. ભેદ જ્ઞાનના પુરુષાર્થમાં ઊભા રહીને બહારમાં કહેવાતા શત્રુ પ્રત્યે લડે છે, અંદરમાં પોતાના વિભાવ પ્રત્યે એ વખતે લડે છે. ત્યારે પણ પોતાના વિભાવ પ્રત્યે લડાઈ ચાલુ છે અને એ લડાઈ ચાલુ છે એનું સબૂત છે, એનો પુરાવો છે કે લડાઈ દરમિયાન જ એને દીક્ષા અંગીકાર કરે છે. ચાલુ યુદ્ધે જ એને દીક્ષા અંગીકાર કરે છે. હાથ ઉગાડીને બાહુબળ નામ એટલા માટે હતું, હાથમાં તાકાત બહુ હતી. એનો પ્રહાર થયો હાથનો, એટલે સામે ખતમ થઈ જાય, કોઈ ટકી ન શકે, જીવી ન શકે. એટલું બધું બળ હતું, શરીર બળ ઘણું. ભરત ચક્ર એવું બધું હાથ ઉપાડે છે. ખ્યાલ છે કે હાથ પડ્યો તો આમાંના ભૂકા છે. અંદર લડાઈ ચાલતી હતી, દરમિયાન ચાલતું, એટલે સીધો ગુણાત મારી, બસ આ જ સંસાર છે. હાથ પાછો વળી ગયો, નકામો પાછો ન વળ્યો, નિષ્ફળ પાછો ન વળ્યો, સફળ થઈને પાછો જાતે કેસ ક્લોઝ કરી દે. બહુ સારી ગાથા છે. 447 ગાથામાં દ્રષ્ટિ માટે એમ કહ્યું છે કે સમિત્વ સ્વરૂપ આત્મા જ ધર્મ કહેવાય છે. ધર્મ કોને કહેવાય છે? એ સમિત્વ સ્વરૂપ આત્મા જ ધર્મ કહેવાય છે. કેમ કે શુદ્ધાત્માનો અનુભવ તે જ ધર્મ છે. સંસ્કૃત છે એનો ધર્મ સમ્યક્ત્વ માત્ર આત્મા. સમ્યક્ત્વ માત્ર આત્મા જ ધર્મ કહેવાય છે. શુદ્ધસ્વી અનુભવ અથવા અને શુદ્ધાત્માનો અનુભવ તત્ફલ સુખમ, એનું ફળ સુખ છે. કેવું સુખ છે? અક્ષખ્યાન પ્રત્યક્ષ અને શાયિક છે એવું ધર્મનું. પતિન્દ્રિય અવિનાશી અક્ષયમ ક્ષાયિકમ, ત્રણ ક્ષવાયતા છે. સુખમ અતિઅક્ષમ અક્ષયમ ક્ષાયિકમ ચ યથ. ક્ષાયિક સુખ છે, અવિનાશી સુખ છે, અતિન્દ્રિય એનું ફળ છે. અતિન્દ્રિય સુખ એનું ફળ છે. એ ગાથા છે 432. પણ આગળ લગભગ તિરેક ગાથાઓ આવી ગઈ છે સમ્યક દ્રષ્ટિના વિષયમાં. પાંચમા અહીંયા પ્રકરણ શરૂ થાય છે, લગભગ 400 ગાથાથી. કેટલું ચાલે બીજી વાત છે, પણ ઘણી ગાથાઓ ઊંચાથી આવી. હમણાં રામજીભાઈનો વાત કરી અર્થ જોવા પડે છે ઓલામાં, અનુવાદમાં કોઈ કોઈ જગ્યાએ ભૂલ થઈ છે. શું કહ્યું? જીવનો સંસાર તો પોતાની પર્યાયમાં જે મૂળ રાગ દ્વેષ રૂપ નિભાવ ભાવ છે તે જ સંસાર છે. પછી મૂળ રાગ દ્વેષના આશ્રયભૂત નિમિત્તભૂત સ્ત્રી પુત્ર પરિવાર છે, છતાં પણ મૂળમાં સંસાર એ લોકો નથી, જીવનો પોતાનો સંસાર એ લોકો નથી, માટે એમના પ્રત્યે દ્વેષ કરવા યોગ્ય નથી. જો કે કોઈ પણ પદાર્થ પ્રત્યે, કોઈ પણ દ્રવ્ય પ્રત્યે તો દ્વેષ કરવા યોગ્ય નથી. લોજિક લીધું છે થોડું, કે જો સ્ત્રી પુત્ર વગેરે સંસાર હોય તો મૃત્યુ થતા આ દેહ સ્ત્રી પુત્ર વગેરે બધું અહીં પડ્યું રહેશે, તો શું તારો સંસાર મટી જશે અને મોક્ષ થઈ જશે? એ સંસાર હોય તો સંસાર અહીંયા રહી જવો જોઈએ, પણ સંસાર તો હારે લઈને જાય છે. સંસાર જે સંસ્કૃત શબ્દ ઉપરથી આવ્યો, સંસરણ શબ્દ ઉપરથી આવ્યો. સંસાર કોને કહેવો? કે સંસરણ જે સંસ્કૃતિ થાય છે, સંસ્કૃતિ થી સંસાર. સરવું, સારી રીતે સરી જવું, સ્વરૂપમાં નહીં રહેતા શરીરને બહાર જ નીકળી જવું, પરિણામનું એને સંસાર પરિણામ કહેવામાં આવે છે. સરકી જવું, પોતાના સ્વસ્થાનમાં ન રહીને બીજાના સ્થાનમાં ચાલી જાય જીવના પરિણામ, એ પરિણામને સંસાર પરિણામ કહેવામાં આવે છે. એનું નામ સંસાર છે. લોકો તો દોષ કરીને છોડો આને, છોડો આને, આ બધા મને મારા અહિતના કારણો છે, આ મારા બધું અહિત કરાવનારા છે, માટે એને છોડો એમ કરીને ત્યાગ કરે છે. એ વાત ભૂલ ભરેલી છે. એ રીતે ખરેખર જીવનો સંસાર છે જ નહીં એમ કહે. એટલે એક ન્યાય આપ્યો કે જો શરીર અને શરીરના સંબંધીઓ સ્ત્રી પુત્રાદિ પરિવાર જો સંસાર હોય તો મૃત્યુ કાળે તો અમસ્થ પણ એ છૂટે છે, એનો ત્યાગ થાય છે, એ સંયોગનો યોગ થાય છે, તો સંસાર મૂકી દેવો જોઈએ. અને એવા અનંત કુટુંબ પરિવાર છોડતો 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 અહીંયા આવ્યો, મોહ તો પર પદાર્થ પ્રત્યે હોય એને મોહ કહેવાય ને. મોહ કોને કહેવાય? બીજા પદાર્થ પ્રત્યે આસક્ત ભાવ, ખેંચાણનો ભાવ, અનુરાગનો ભાવ, એ મોહ સ્વરૂપ હોય છે. મોહ એટલે શું? મોહ એટલે શું? કે કોઈ પદાર્થ આ આત્મા માટે નુકસાનકારક નથી, કોઈ પદાર્થ આ આત્મા માટે લાભકારક નથી. કોઈ કરી શકતું પણ નથી, કોઈ જીવ કે અજીવ આ આત્માને લાભ કરી શકતું નથી, આ આત્માને નુકસાન કરી શકતું નથી. એવો એક આત્માનો જેને એમ કહીએ કે અભેદ કિલ્લો છે, ગઢ છે આત્મા, ચૈતન્ય વજ્રનો ગઢ છે આત્મા, એની અંદર કોઈનો પ્રવેશ નથી. કોઈ જીવનો કે કોઈ બીજા અજીવનો કોઈનો પ્રવેશ નથી થઈ શકતો, કોઈ વાત નુકસાન કરી શકતું નથી. આનો અભેદ કિલ્લો છે, એ તોડી નથી શકતો. છતાં બીજા પદાર્થને લાભના કે નુકસાનના, ઇષ્ટ કે અનિષ્ટપણે, શાંતિના કે અશાંતિના જે કારણ ઉતરી છે એને જોવા, એ જીવનો મોહ છે. મોહ શું કરે છે? કે મોહના પ્રભાવથી જીવ સામે પદાર્થ જેવો છે એવો એને જોવા દેતો કઈ કલ્પના કરાવે છે કે આ ઠીક છે, દૂધપાક બહુ સારો છે, દૂધપાક તો દૂધપાક છે, એના એક પરમાણુ આ આત્માના પ્રદેશમાં આવી શકે એવી પરિસ્થિતિ નથી, પણ એ સારો છે એ મોહને લઈને જીવના પરિણામ થાય છે.
એને અનુમાન કોણ અમારી વાણી સારી છે, તમારા જે પૂર્વ વાણીના છે એ મને કઈ છે આત્માને ગ્રહવાના,
આત્માને ગ્રહવાના નથી, વાણીનું જે વાચ્ય છે, વાણીનું જે વાચ્ય છે, સાકર વાણી છે, સાકર શબ્દ વાણી છે, એનું વાચ્ય સાકર નામનો પદાર્થ છે. તો વાણી જે વાચક શબ્દો છે એના ઉપરથી વાચ્ય ઉપર જવાનું નિમિત્ત માત્ર છે. વાણી કે કોઈ પદાર્થ સારાય નથી અને ખરાબ નથી, ન તો કોઈ સારું છે ન તો કોઈ ખરાબ છે, પર પદાર્થ પર પદાર્થ છે,
નિમિત્ત છે,
પણ વાચ્ય ઉપર જવા માટે એ નિમિત્ત છે. એટલે એનું વાચ્ય વાણીનું વાચ્ય શું છે કે શુદ્ધ આત્મા નિજ પરમાત્મા પદ છે, અનંત ગુણધામ એનું વાચ્ય છે. પોતાના આત્મા પ્રત્યે જેને પ્રેમ થાય એટલે કે પોતાની રુચિ થાય, આત્મરુચિ જેને કહેવામાં આવે છે, એને આત્મરુચિ પ્રદર્શક જે વાણી હોય છે એના પ્રત્યે રાગી હોય સંસારી હોય ત્યાં સુધી એને રાગ થાય, પણ એ જાણે છે કે આ રાગ પણ કરવા જેવો નથી, આત્મા ઉપર તો રાગ કરવાનો શબ્દ નથી, રાગ તો પર પદાર્થ પ્રત્યે થાય, આત્માને રુચિ થાય એટલે આત્મામાં અભેદ ભાવ થાય, અભેદ અનુભવ થાય. આગળ ગાથા આવી ગઈ 57 નંબરના બોલમાં, આનો 38 પંચાસ્તીભાઈ સંભ્રમવા શ્રી કુંકુંદાચાર્ય દેવે કહ્યું છે કે તેથીને કરવો જરાગ જરીએ ક્યાંય પણ મોક્ષે છે, વિતરાગ થઈને એ રીતે ભવ્ય ભવસાગર કરે. આ કુંકુંદાચાર્યનું પંચાસ્તીભાઈ નામનું શાસ્ત્ર છે, એમાં 6 ગ્રહ અને 9 તત્વનું સ્વરૂપ વર્ણન કરીને આ છેલ્લી ગાથાઓમાં 175 ગાથામાં 172 નંબરની ગાથા છે. આ બોલનો સ્વાધ્યાય કર્યો ત્યારે 171 નંબરની ગાથા વાંચી હતી અનુસંધાનમાં રેફરન્સમાં. 171 નંબરની ગાથામાં આચાર્ય ભગવાન એમ કહે છે કે જીન પ્રવચન ચૈત્ય આદિ પ્રત્યે જે ભક્તિ છે એ પણ જ્યાં સુધી જીવને રહે છે ત્યાં સુધી એ પરિણામ આશ્રયબંધના હોવાથી, શું કહ્યું, આશ્રયબંધના એ પરિણામ હોવાથી, શું ભાવ પુણ્ય બંધ થતા હોવાથી એને એ પરિણામ મુક્તિનું કારણ નથી થતા. એટલે પ્રવચન એટલે વાણી અને જીન એટલે જીનેન્દ્રદેવ, ચૈત્ય એટલે એમની પ્રસ્થાપિત મૂર્તિ વગેરે, દેવગુરુ શાસ્ત્ર બધા એમાં આવી ગયા. કોઈના પ્રત્યે ક્યાંય રાગ ન કરવો એ 172માં ગાથમાં કહે કે તેથી કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષે છે, જે મોક્ષની ઈચ્છા અને અભિલાષા રાખતો હોય એને ક્યાંય રાગ કરવાનો પ્રશ્ન નથી. વિતરાગ થઈને એ રીતે વિતરાગ થાય તો ભવસાગર કરે, ભવસાગર થવા માટે રાગ સાધન નથી, રાગ બાધક છે, વિતરાગ થાય એક જ સાધન. અહીંયા એમ કહે છે કે જો સંયોગોને સંસાર જગતની અંદર માનવામાં આવે છે ધર્મના ક્ષેત્રમાં પણ એને સંસાર માનીને લોકો ત્યાગ કરે છે કે છોડો અને દીક્ષા લઈ લો, દુકાન છોડો, કુટુંબ પરિવાર છોડો, દીક્ષા લઈને સંસાર છૂટી જશે, એ ભૂલા પડી જાય છે. સંસાર એની અવસ્થામાં છે એને ખબર નથી. બાળ પદાર્થમાં કોઈ જીવનો સંસાર નથી. એટલે લક્ષ કરાવે છે આત્માનું કે તું આત્મલક્ષ કર. બીજા પદાર્થના પદાર્થના લક્ષે તું ધર્મ અને ધર્મના કારણોનું વજન આપે છે અને પ્રવૃત્તિ કરે છે, એમાં ભૂલ થાય છે. આત્મલક્ષે તારા પરિણામ ભૂલ એટલે પ્રશ્ન ઉઠાયો છે, જો એ બધા સંયોગો સંસાર હોત તો મૃત્યુ કાળે સર્વ સંયોગ નો જીવ ત્યાગ કરી દે છે, બીજા જ ક્ષેત્રે ચાલ્યો જાય છે, દૂર દૂરના ક્ષેત્રે, તો એનો સંસાર મટે છે કે મટતો નથી? પ્રત્યક્ષપણે જોવામાં આવે છે કે એનો સંસાર નાશ પામતો નથી. ભાઈ, સ્ત્રી પુત્ર નથી તો સંસાર છે નહીં. જેને તું સંસાર ગણે છો ને સંસાર માને છો એ છે જ નહીં. તારું મહત્વ છે એ સંસાર છે, પદાર્થો સંસાર. એક સિદ્ધાંત બરાબર સમજીને ગ્રહણ કરે કે કોઈ પરદ્રવ્ય મને નુકસાન કરતું નથી, તો એના રાગ દ્વેષ મટવા બહુ સહેલા છે. કઠણ ને અવરોધ છે, પણ ત્યાં સુધી કે વસ્તુનું સ્વરૂપ ન સમજે ત્યાં સુધી. જો વસ્તુનું સ્વરૂપ સમજે કે કોઈ પણ પદાર્થ મને નુકસાનનું કારણ નથી, મને લાભનું કારણ નથી, હું એક જગતનો ચૈતન્ય સ્વભાવી પદાર્થ છું, જેને આત્મા કહે છે, એ સિવાય હું કહે છે અસંતત્વ છે, કોઈની સાથે કોઈ સંબંધ નથી. વાસ્તવમાં ખરેખર રીતે આ આત્મા કોઈની સાથે કાંઈ સંબંધ નથી. શરીરની સાથે સંબંધ નથી, શરીરના સગાઓ પરિવાર સાથે સંબંધ નથી, સમાજના કોઈ પણ સંયોગો થાય એની સાથે સંબંધ નથી, કોઈની સાથે સંસારમાં સંબંધ નથી. વાસ્તવમાં એક અસંગ તત્વ છે જે વ્યક્તિ પોતાના અસંગપણાને ભૂલેલો જીવ એવો સંઘની અંદર મમત્વ કરે છે. જ્યાં જે જે સંઘ પૂર્વકર્મના ઉદય અનુસાર થાય છે, જે પ્રસંગો ઉત્પન્ન થાય છે સંઘ પ્રસંગ, એની અંદર એટલું બધું મમત્વ કરે છે, એ જીવનો સંસાર. પછી રાગથી કરે, દ્વેષથી કરે, જેથી જે રીતે મોહથી કરે, જે રીતે કરે, એવું જાય, એ જે જીવનો સંસાર છે, એ જ પરિભ્રમણનું કારણ. સિદ્ધ પરમાત્માને વાણી નથી એનું કારણ એ છે. હમણાં હમણાં આપણે ચાલે છે, સાચી સમજણમાં યથાર્થ સમજણમાં એક સમજણ જે છે એનો વિશ્વાસ નંબર એક, સમજણ છે એનો વિશ્વાસ. સમજાણું ન્યાયથી નક્કી થઈ ગયું કે ખરેખર કોઈ પરદ્રવ્ય આ આત્માને લાભનું કારણ હોત તો ઘણા પરદ્રવ્યો મળ્યા. દેવ લોકોનો દેવ થઈને મોટી દૈવી સંપત્તિનો ધણી થયો છે, તું લાભ થયો તો અત્યારે કાંઈક એનો ગુણ હોત, કોઈ પરમાણુ રહ્યા નહીં આરે, કોઈ નુકસાન કરતું હોય તો એ પણ સાથે રહેવું જોતું હતું, પણ એવું પણ કઈ રહ્યું નથી. હવે જયારે પરિસ્થિતિ એ વાતની સમજમાં આવે કે હકીકતે જોતા વાત તો સાચી લાગે છે કે કોઈ પણ પદાર્થ આ આત્માને લાભ નુકસાન કરી શકતું નથી, એવું સમજાયા છતાં એ વાતમાં વિશ્વાસ આવ્યો એક બીજા ગુણનું કાર્ય છે. આ સમજવું ને જાણવું એ જ્ઞાન ગુણનું કાર્ય છે, એક વૃત્તિના બે ગુણ છે. વિશ્વાસ આવવો એ બીજા ગુણનું કાર્ય છે, એ શ્રદ્ધા ગુણનું કાર્ય છે. અને એ વિશ્વાસ પણ આવે, જ્ઞાન પણ થાય અને વિશ્વાસ આવે એટલે શ્રદ્ધા પણ થાય, અને છતાં એમાં સ્થિર થવું, એમાં ટકી રહેવું અને શરીર ન જવું, એ બીજા ગુણનું કાર્ય છે. એને ચારિત્ર ગુણ કહે છે. ધર્મ ત્યારે પ્રાપ્ત થાય છે કે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ત્રણે એક સરખું કામ કરવા લાગે ત્યારે ધર્મની પ્રાપ્તિ થાય છે. ક્યારેક કોઈ એમ નથી કહ્યું કે માત્ર એકનું જાણપણું ને જ્ઞાન થાય એટલે આ જ્ઞાની થયો ને ધર્મી થયો, એવી વાત છે નહીં. અહીંયા આ પુસ્તક વાંચતા આવડે ને અર્થ કરતા આવડે માટે જ્ઞાની થયો એ વાત અહીંયા નથી. એમાં એના એની શ્રદ્ધા ક્યાં કામ કરે છે ને એની સ્થિરતા ક્યાં કામ કેટલી કામ કરે છે એના ઉપર એનો આંક છે. ત્યાં સુધી ધર્મ નથી. એટલે જે સરી જવાનું કારણ છે, સમજ્યા છતાં સરી જવાનું કારણ છે, એનું કારણ આ જીવને હજી વિશ્વાસ નથી. પહેલી વાત નંબર વન, પહેલો વિશ્વાસ જ નથી આવતો. અથવા ઊંધો તે વિશ્વાસ છે કે મને પૈસા લાભનું કારણ છે, મને શરીરની તંદુરસ્તી લાભનું કારણ છે, મને બહારની મારી અનુકૂળતાઓ લાભનું કારણ છે, એવો જે વિશ્વાસ કર્યો છે એ વિશ્વાસ એને તોડ્યો નથી. આ સમજણ છે, આ નિર્ણય છે. એથી વિરુદ્ધ જે નિર્ણય કર્યો કે કોઈ લાભ નુકસાનનું કારણ નથી, એવા નિર્ણય થઈને ઊંધા નિર્ણયને તોડ્યો નથી. એ તૂટે ત્યારે ફેર પડે છે પરિણામની અંદર. ત્યાં સુધી સમજે તો પણ એ અણસમજણ જેવી જ સમજણ હોય છે, ગેરસમજણ જેવી એ સમજણ હોય છે, એને સમજણ કહેતા નથી. એ કારણ છે, શરીર જવાય છે એનું કારણ છે. આ તો બધી બહુ લાંબી ચર્ચા કરશે અને પેંચીએ પેંચીએ તેલ નાખીને ગુરુદેવે આ બધું ઘણું સમજાયું છે. એટલું બધું સ્પષ્ટીકરણ કરતા એક વાર તો એમ કહેવું પડ્યું ગુરુદેવ કે સાહેબ આપ પેંચે પેંચે તેલ નથી નાખતા, વાળે વાળે તેલ નાખો છો, એટલી બધી સ્પષ્ટતા છે. આગી એવી કોઈ વાત
નહીં,
આત્માને પ્રયોજનની જ વાત. એને સંસાર છે એ દુઃખનું પ્રયોજનના સાધક છે, અને મોક્ષ માર્ગ છે અને મોક્ષ છે એના સુખના
પ્રયોજન.
એક સિદ્ધાંત તો કહેતા પોતે કે એક સિદ્ધાંત પકડે એટલે બીડો પાર થાય, બધું હળવું થઈ જાય, બધું હળવું થઈ જાય. એટલે એટલે સહેલું છે, એક સિદ્ધાંત સરખો પકડે એટલે એનું બધું હળવું થઈ જાય, એટલું બધું હેલું છે. એટલું સહેલું છે. નિશાળમાં આપણે ભણ્યા, તમે હું બધા નિશાળમાં ભણ્યા ને, તો અમારા વખતમાં તો ઓછામાં ઓછા 7 વિષયની પરીક્ષા લેવા દેતી, અત્યારે તો ખબર નથી, પણ ઓછામાં ઓછા 7 વિષય, ઇતિહાસ, ભૂગોળ, ગણિત, ભાષા, એવું બધું થઈને 7 વિષયની પરીક્ષા દેવી પડશે. એટલું અઘરું નથી, એક જ વિષય છે અહીંયા આત્માનો. તું અંતર શોધ કર, અંતર અવલોકન કર, અંતર તપાસ કર, બસ તને એક જ વિષય આપી દે છે, બીજો વિષય તને નથી આપતા. પેલા 7 વિષય જેટલો અઘરું ન રહ્યું, બધું તો ઇતિહાસ ને ભૂગોળ ને કઈ લેવા દેવા નથી, હે તો ઇતિહાસ ને ગણિત ને કઈ લેવા દેવા નથી, કે ગણિત ને વ્યાકરણ ને કઈ લેવા દેવા નથી ભાષાના, આ બધા જુદા જુદા વિષય. ડિફરન્ટ નેચર ના સબ્જેક્ટ હોય તો એટલો વિષય અઘરો થઈ ગયો કે આ તો એ પણ વિષય એ પાછું કોઈના ઘરે તારે પરાધીનતાથી કઈ સાધન લેવા જવું નહીં. તારામાં જ તારું સાધન, તું પોતે સાધન, તું પોતે સાધક, તું સાધ્ય તારામાં જો એટલું સહેલું છે. ક્યાં સહેલું છે ને ક્યાં અઘરું છે એનો ઘણો વિચાર કર્યો છે. કોપર નિરાતે વાત અત્યારે વિષયાંતર થયું શું કહે છે ભાઈ, સ્ત્રી પુત્રાદિ તો સંસાર છે જ નહીં, આ નક્કી કરતો એક નિર્ણય કર. એ સંયોગો કોઈ સંસાર નથી, મુફતમાં એના ઉપર આરોપ કરવાનું મૂકી દે ભાઈ સાહેબ. આ તો ખોટો ધંધો છે, ખોટો રસ્તો છે, નકામો તને દ્વેષ થઈ જશે એના ઉપર. એ તો સંસાર છે જ. પોતાના જ્ઞાન સ્વરૂપ નો મહિમા ચૂકીને કેવી રીતે બાર વ્યો જાય છે હવે એ સમજાવે છે એક વાક્યમાં. કે પોતાના જ્ઞાન સ્વરૂપ નો મહિમા ચૂકીને જે પરના કર્તૃત્વ નો ભાવ તથા મિથ્યાત્વ સહિત અથવા અસ્થિરતા સહિત રાજને સ્વરૂપ ભાવ, તે સંસાર છે. બીજું કોઈ સંસાર એક નીતિમાં બધી વાત કરી તું તને ચૂક્યો. તારો જે જ્ઞાન સ્વરૂપ આત્મા, અનંત મહિમાવંત આત્મા, અનંત ગુણ સંપત્તિ નો ધણી એવો તું પોતે, એનો તને મહિમાનો આવ્યો, તને શરીરનો મહિમા આવ્યો, તને સોના ચાંદી હીરા જવેરાતનો ને રૂપિયાનો મહિમા આવ્યો, તને કુટુંબ પરિવારનો મહિમા આવ્યો, દેશનો મહિમા આવ્યો, ગામનો મહિમા આવ્યો, આ બધો તને મહિમા આવ્યો, પણ તને તારો જ મહિમા ના આવ્યો. પોતાના જ્ઞાન સ્વરૂપનો મહિમા ચૂકીને, ભૂલીને, એ ચૂકે એટલે પછી આ બધા રોગ ઉત્પન્ન થાય. એ પરના કર્તૃત્વનો રોગ થાય કે આ કરવું, આ ન કરવું, આ કરવું, આ ન કરવું, આમ કરવું, આમ કરીશ, આમ કરું, આમ કરીશ, બધું એનું જાય જ નહીં. કરું 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 જે કર્તૃત્વ છે એ અકર્તા સ્વભાવી જ્ઞાન સ્વભાવી જે આત્મા છે એને વળગ્યા વિના કર્તૃત્વ મળતું નથી. એવો જે કર્તૃત્વ ભાવ છે તે સંસાર છે. મિથ્યાત્વ સહિતના રાગદ્વેષ તે છે તે સંસાર છે. અને અસ્થિરતા સહિતના જે રાગદ્વેષ છે એ પણ સંસાર છે. એમાં વિશ્વાસ ને શ્રદ્ધા ગુણને ચારિત્ર ગુણ બંને લઈ લીધા, એ જ જીવનો સંસાર છે અને એથી જીવ રખડે છે. સંક્ષેપની અંદર આખી વાત સંસારના કારણને લઈ લીધી છે કે આ સંસારનું સ્વરૂપ આ છે. જીવ સરી જાય છે એ જ સંસાર છે, અને એ સરી જાય છે એનું કારણ પોતાનો મહિમા નથી, ટકતો નથી અંદરમાં, બહારના પદાર્થોનો મહિમા છે એટલે એને રોકી શકાતો નથી બહાર જતા. આત્માનો મૂળ સ્વભાવ એ કપડાના દ્રષ્ટાંતે સમજાવે છે. એ સ્વભાવને જાણવો, ઓળખવો અને એની પ્રતીતિ એટલે વિશ્વાસ કરવો કે આમ જ છે ને બીજી રીતે નથી, પ્રતીતિ કરવી. જો જાણીને પ્રતીતિ કરવામાં આવે તો સ્થિર રહેવાની શક્તિ ઉત્પન્ન થાય, ચારિત્ર ગુણ શરતી ઉત્પન્ન થાય છે. સબ્જેક્ટ ટુ કન્ડિશન જેને કહેવાય કે જીવ જે પદાર્થને જાણે એ પદાર્થમાં એનો વિશ્વાસ જામે તો એ પદાર્થને વિષયના પરિણામ સ્થિર થાય, મિત્રને ટકી શકે. જેમ કે ઉલટી અવસ્થામાં આ જીવ ભોગના પદાર્થોને જ્ઞાનમાં લઈએ છે, એમાં એને સુખનો વિશ્વાસ આવે છે, પછી એમાં એકાગ્રતા થઈ શકે છે. જો એમાં સુખનો વિશ્વાસ ન હોય, જેમ કે કોઈએ ભોજન આપ્યું, ભોજન મિષ્ટાન કહીશ, પણ કોઈ એમ કે ભાઈ આ ભોજન તમે ખાશો, તમને પીરસે ત્યાં એની સુગંધ આવવા મળશે, ખાવાનું મન થઈ જશે, એવું ભોજન છે, પણ અંદર પોઈઝન નાખી દીધું, ભેળવેલું છે, પછી ખાય ખરો? કે વિશ્વાસ ગયો. આ સુખનું કારણ છે, એ જે સુખનું કારણ માન્યું છે, એ વિશ્વાસ છે. જાણવું અને વિશ્વાસ આવે તો એની અંદર એટલો અનુરાગ ઉત્પન્ન થાય કે એકાગ્રતા થાય, લીનતા થાય. એટલે પ્રથમ જ્ઞાન કરાવે છે, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન કરાવે છે. આ પ્રથમ મુમુક્ષ જીવને જ્ઞાન કરાવે છે, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન કરાવે છે. 17મી ગાથા. રાજાને પહેલા જાણવો, પછી વિશ્વાસ કરવો કે આ રાજા જ છે, પછી એમાં એની સેવા કરવી, એટલે અનુસરણ કરવું, ચારિત્ર કરવું, કે જેથી લાભની પ્રાપ્તિ થાય. એમ પહેલા જીવરાજને જાણવો, આ જ મારા લાભ સ્વરૂપ છે એમ એનો વિશ્વાસ કરવો, તો શ્રદ્ધા જ્ઞાનપૂર્વક સ્વરૂપ સ્થિરતાનો પ્રસંગ આવશે. એ પહેલા સીધું કોઈ ધ્યાન કરવા જાય, વિપશ્યના ધ્યાન શિબિર, સીધું ધ્યાન થતું નથી. આત્મા પદાર્થ કેવો છે એ જાણે, ઓળખે, એના ગુણધર્મો, વિજ્ઞાન છે પદાર્થ, જાણે ઓળખવું પાછું બીજી વાત છે, જાણીને ઓળખે, ઓળખીને મહિમા આવે, વિશ્વાસ આવે, શ્રદ્ધા થાય, તો સ્થિરતા ધ્યાન થાય. એમને એ બે વિષયને કાપીને સીધો કોઈ ધ્યાન કરવા જાય તો ધ્યાન ન થાય, પણ તરંગ ઉગજે, ધ્યાનના બદલે તરંગ થાય છે, અને તરંગરૂપ ધ્યાન શ્રીમદ રાજચંદ્રજી એમ કે આત્માના જ્ઞાન અને શ્રદ્ધાન વિનાનું ધ્યાન તરંગરૂપ થઈ પડે છે. એક મિથ્યાત્માના તરંગ અંદર ચાલે છે, આવી આમ કલ્પના કરું, આમ કલ્પના કરું, અનેક રીતેની પદ્ધતિ હોય છે, પરિણામની ચંચલતા ઘટાડવા માટેના પ્રયોગ હોય છે ધ્યાનના, એ બાહ્ય પ્રયોગથી આત્માનું ધ્યાન કરી. એટલે એનું ધ્યાન થાય છે, એનું ધ્યાન થઈ જાય છે, અને એનું ધ્યાન થતાં રોકી નથી શકાતું, એવું આત્મા માટે થયું છે. અનંત ગુણનું નિધાન છે, એક એક ગુણ એનું સ્વરૂપ જુઓ, અદભુત થી અદભુત છે, એવા અનંત દિવ્ય ગુણોની મૂર્તિ આત્મા છે. એનું ઓળખાણ થાય તો પરિણામ એ બાજુનું વહેણ પકડે, એ બહુ સ્વાભાવિક છે, અતિશય સ્વાભાવિક છે. ઓળખાવો કોઈ રીતે બીજો ઉપાય નથી,
ભોગવો અત્યારે.
અને એ ઓળખવા માટે આ સત્સંગ, સત્સંગ, સત્શાસ્ત્ર, સ્વાધ્યાય આદિ બાહ્ય સાધન છે, ઓળખનું એ અંતરંગ સાધન છે. સફેદ લુગડું પરના નિમિત્તે મેલું દેખાય છે, ધૂળ લાગી હોય, કાદવ માટી લાગી હોય, સફેદ લુગડા ઉપર મેલ ચડ્યો હોય, તો એ જે મેલના રજકણો છે એ લુગડાના રજકણો નથી, અને લુગડાના રજકણો છે એ મેલના રજકણો નથી, છતાં કપડું મેલું છે એમ વ્યવહારે બોલાય છે. જ્ઞાનમાં તો બરાબર ખ્યાલ હોય છે કે કપડા ઉપર મેલ ચોંટેલો છે, કપડું સ્વભાવે કરીને મેલું નથી. સફેદ લુગડું પરના નિમિત્તે મેલું દેખાય છે, પણ મેલું દેખાય છે ત્યારે પણ વર્તમાનમાં, એટલા અર્થ છે, પણ તેને વર્તમાનમાં, એટલે જ્યારે મેલું દેખાય છે ત્યારે પણ સ્વભાવે સ્વચ્છ જોઈ શકાય છે. એક આ દ્રષ્ટાંત છે, એક પાણીનો દ્રષ્ટાંત બહુ સારો છે આ વિષયમાં, કપડા કરતા એને દ્રષ્ટાંત વધારે સ્થૂળ છે, સમજવા માટે સહેલો છે. પાણીમાં તો માટી જાણે ભળી ગઈ હોય એવું ડળું પાણી દેખાય છે. અવતારનું પાણી તળાવમાં નદીમાં વહેતું હોય છે રસ્તા ઉપર, ત્યારે ડોળું દેખાય છે, પાણી ડોળું એમ કે છે. ખરેખર તો માટીના રચકણ કે પાણીના રચકણ નથી, અને પાણીના રચકણ એ માટીના રચકણ નથી. માટીના રચકણ બેસી જાય ત્યારે ઉપર ચોખ્ખું પાણી જોવામાં આવે છે. એટલે જ્યારે પાણી ડોળું છે અથવા કપડું મેલું છે ત્યારે પણ જ્ઞાનની અંદર એની સ્વચ્છતાને બરાબર જોઈ શકાય છે, જ્ઞાન કરી શકાય છે. આપ શા માટે વાત કરે છે કે અત્યારે તું સંસાર અવસ્થામાં રાગદ્વેષ મોહરૂપ અવસ્થામાં છો, અત્યારે પણ તારા શુદ્ધ સ્વભાવને જોવો હોય તો તું જોઈ શકે એમ કે આટલું સહેલું છે, આ સુવિધા છે. બરાબર, જો ડોળા પાણી વખતે પાણીનું શુદ્ધ સ્વરૂપ જ્ઞાનમાં ન હોય તો એને સ્વચ્છ કરીને ઉપયોગ કરવાનો કોઈ પ્રોસેસ જગતમાં કરત નહીં, કરી શકત નહીં. પણ પાણીનું સ્વચ્છ પાણીનું જ્ઞાન હોવાને લીધે ડોળો પાણી હતું એનું ડોળાપણું નિવારીને એને સ્વચ્છ કરીને એનો ઉપયોગ કરવો. આ પાણી પીવો, માટી વાળું ન પીવાય, સ્વચ્છ પાણી પીવું. એમ આત્મામાં જે ડોળ છે એ રાગ દ્વેષ મોહનો ડોળ છે, એ મલિનતા છે, એ અપવિત્રતા છે. પણ સ્વરૂપે કરીને આત્મા એવું નથી, એમ કે મૂળ સ્વરૂપે એવું નથી. ગુરુદેવ શ્રીના પ્રવચનનો તમામ પ્રવચનોનું કેન્દ્ર સ્થાન આ વિષય છે, શુદ્ધાત્મા. શુદ્ધાત્માને દર્શાવ્યું અને એ વાત એ આચાર્યદેવના નામે કરતા કે જો પાંચમી ગાથામાં સમયસારની અંદર ભગવાન કુંકુંદાચાર્ય પ્રતિજ્ઞા કરી છે કે હું એકત્વ વિભક્ત આત્માને દર્શાવીશ. હું તે મહાપુરુષ છે છતાં વાત પોતાના ગુરુના નામે કરે છે કે જો આચાર્ય ભગવાન એમ કહે છે કે એકત્વ વિભક્ત આત્માને દર્શાવવાની પ્રતિજ્ઞા પરપદાર્થથી ભિન્ન છે, વિભક્ત રીતે સદંતર ભિન્ન છે અને પોતાના અનંત ગુણોથી એકત્વ સ્વરૂપે છે. એવો જે ભાવથી એકત્વ રૂપ અને પરભાવને પરદ્રવ્યથી ભિન્ન રૂપ એવા આત્મા, શુદ્ધ આત્માને, એનું નામ શુદ્ધ આત્મા છે. આ ઘર મારું છે અને પાડોશીનું નથી, એનું નામ ચોખ્ખો દસ્તાવેજ છે. મિત્રો લો કે તમારો હતો પણ ભેગું માર્યું છું, મારું નથી એવું ક્યાં નથી, ક્યાં લેખક માટે આપણું બજારું છે. બાજુમાં ભાગ પડ્યા હોય, ભાઈનું ઘર હોય, એક મકાનના બે ભાગ પડ્યા હોય, ચોખ્ખું લખવું પડે કે આટલી હદ મારી છે અને બાજુવાળા ફલાણા મારા ભાઈની નથી. એમ આ શુદ્ધાત્મા અનંત ગુણોનો સ્વામી સ્વરૂપે કરીને શુદ્ધ છે અને રાગ દ્વેષ અને પરદ્રવ્યની મિલાવટ એમાં નથી, એમ એકત્વ વિભક્ત આત્માને દર્શાવવાનું મૂળ પ્રયોજન સર્વશાસ્ત્રોનું એ છે, સમયસારનું એ પ્રયોજન છે, ગુરુદેવની વાણીનું પણ એ જ પ્રયોજન છે. દ્રષ્ટાંતમાં એટલે કપડાના દ્રષ્ટાંતમાં તો જોનાર બીજો છે, કપડાના મેલને અને કપડાને જોનાર બીજો છે. પણ સિદ્ધાંતની અંદર આત્મામાં તો પોતે જ જોનાર છે. કોણ જોનાર છે? પોતે જ જોનાર છે. ક્યારે જોનાર છે? મલિન અવસ્થા છે ત્યારે જોનાર છે. પોતે પોતાને મલિન અવસ્થા વખતે જોવાનો પ્રયત્ન કરે અને શુદ્ધ સ્વરૂપને જોવે તો અવસ્થામાં મલિનતાનો નાશ થઈને શુદ્ધતાની શરૂઆત થઈ જાય છે. આ એક ગુણ છે જોવાનો. જેમ કપડાના મેલને જોઈને સાબુ લગાડીને ધોવે ત્યારે ધીમે ધીમે બધો મેલ નીકળી જાય, પાંચ પંદર મિનિટે કપડું ચોખ્ખું થઈ જાય. એમ અહીંયા જેવો સમ્યક જ્ઞાનથી પોતાના સ્વરૂપને અવલોકે જોવે અને વિશ્વાસ કરે કે હું આવો જ છું એ વખતે ત્યાં સ્થિરતાનો ઉપયોગ શરૂ થાય. એ જ કાળે નિરીક્ષણ ને ઉધારીનો વેપાર છે અને સીધું જ મોક્ષ માર્ગની સમ્યક શુદ્ધતાની શરૂઆત થઈ જાય છે અને મોક્ષમાં આખો આત્મા ધોવાઈને શુદ્ધ થઈ જાય છે. કોઈ કર્મરજ રહેતી નથી, કોઈ ભાવરજ પણ રહેતી નથી, મલિનતા નથી. દ્રષ્ટાંતમાં તો જોનાર બીજો છે પણ આત્મામાં તો પોતે જ જોનાર છે. આ એક વિશ્વાસ માણસ નથી આવતો. અમે રહ્યા સંસારી, અમે રહ્યા રાગદ્વેષી, અમે બહુ સાધારણ, અમારે અમારા આત્માને કેવી રીતે જોવો? આ તો કોઈ યોગી, જોગી યોગી ઋષિ મુનિ જંગલમાં રહેનારાનો, યોગ સાધના વાળાનું કામ લાગે છે, અમારા સંસારીઓનું કામ નથી લાગતું. એવું વાત નથી. અહીં તો ભગવાન એમ કહે છે કે તું તો સંસારના કાર્યોમાં તો ઘણી ચતુરાઈ કરે છે. તું એમ કોઈને કહે છે સંસારના કામમાં હું મૂર્ખ છું એમ કહે છે? હે, હું તો મૂર્ખો છું એમ કહે છે? અને તો તું એમ કહે છે કે નહીં, આમની નામ થવું જોઈએ, આમની નામ થવું જોઈએ, બધું ડાપણ તો ત્યાં આવે છે. બીજું કે તિર્યંશને પણ થાય છે, તારામાં તો ઘણી બુદ્ધિ છે, મનુષ્ય છે, પ્રયોજનને સારી રીતે સમજી શકે એમ છો, તારા પ્રયોજનને વાણી દ્વારા વ્યક્ત કરી શકે એવા પુણ લઈને આવ્યો છો, અને મનના વિચારને ઘણા સ્પષ્ટપણે તું સમજી શકે, સમજાવી શકે, આ બુદ્ધિ સાધન છે. તિર્યંશપણે તો વાણીનું સાધન નથી. અહીંયા તો જીવ પ્રશ્ન પૂછે મનુષ્ય ગતિમાં કે ભાઈ આ આમાં મને સમજાતી નથી, મને આ વાત સમજાતી નથી. તિર્યંશ ક્યાં સમજવા જાય? કોને પૂછે? વાણીનો યોગ નથી, અક્ષરાત્મક વાણી નથી એની પાસે. પોતાના પરિણામને વ્યક્ત કરવાનું સાધન જે પુણ્યનો યોગ વાણીનો હોય એ કોઈ બેઠા છે? એવા જીવ પણ અંતર શોધ કરે છે ત્યારે એ ધર્મને પામે છે, સંકિતને પામે છે, ચોથું ગુણસ્થાનથી આવી વધીને પાંચમા ગુણસ્થાન સુધી જાય છે. જો દેવલોકના દેવ છે એને એથી વધારે પુણ્ય છે મનુષ્ય કરતા જાય, એ તો આઠમા દ્વીપ સુધી જાય, નંદીશ્વર સુધી જાય. કોઈ પણ જગ્યાએ મહાવીર આદિમાં જ્યાં સદાય ચોથો આરો અને તીર્થંકરોની વિદ્યમાન ઉપસ્થિતિ હોય છે ત્યાં બધા દેવો જાય, એની પાસે પુણ્ય છે જાતના. અહીંયા તો મર્યાદિત ક્ષેત્રમાં તમે ગતિ આગતિ કરી શકો, ગમન આગમન આવાગમનની મર્યાદા છે. એવા દેવ પામે તો ચોથા ગુણ સ્થાનથી આગળ ન જાય. અને તિર્યંશ પાંચમા ગુણ સ્થાન સુધી, મનુષ્ય પાંચમા ગુણ તો મોક્ષ સુધી જાય, તેરમા ગુણ સ્થાન સુધી જાય, તિર્યંશમાં પાંચમાંથી આગળ નથી, મનુષ્યમાં પણ સ્ત્રીને પાંચમાંથી આગળ નથી. એ બેની ખોટી રહી ગઈ, મનુષ્ય તિર્યંશ હોવા છતાં મોક્ષ માર્ગની મર્યાદા કેટલો અપરાધ છે. ક્રોધ માન માયા ને લોભ ચાર કષાય છે ચોકડીમાં, એમાં સૌથી ભયંકર માયા. ક્રોધનો એટલો ભયંકર નથી, લોભનો એટલો ભયંકર નથી, માનનો એટલો ભયંકર, એટલો માયાનો ભયંકર, માયાના પરિણામથી સ્ત્રી પર્યાય ઉત્પન્ન થાય છે. અને એ મોક્ષ માર્ગમાં પાંચમા ગુણ પુરુષાર્થ કરે, તદભાવપૂર્તિ વાત છે. પછી તો ચતુર્થ ગુણ સ્થાન મળ્યું હોય તો સીધા દેવલોકમાં જાય છે, ત્યાં સ્ત્રી પર્યાય રહેતી નથી, ત્યાં દેવની પર્યાય ઉત્પન્ન થાય છે. પછી ત્યાં ચોથા ગુણસ્થાનથી આગળ વચ્ચેના સ્ટેશનમાં જઈ શકતા નથી. પછી જે મનુષ્યની પર્યાય આવે છે એમાં મોક્ષ સુધી જઈ શકે છે પુરુષ પર્યાય. એટલે મોક્ષ માર્ગ પામવામાં સરળતાનું પ્રાધાન્ય બનવું, માયાથી વિરુદ્ધ પરિણામ જે સરળતા નિર્ભાન દર્શનમાં એના ઉપર થોડો સંકેત વધારે કર્યો છે. સરળતાના પરિણામ મોક્ષ માર્ગ પામવા વાળા જીવને એક નિર્ણય કરી નાખવો પડે તો ગમે તે લાભ નુકસાન બારમાં થાય સરળતા રાખવી છે. માયા સેવવી નથી અને સરળતા રાખવી છે એ દ્રઢ કરી લેવું જોઈએ વિચારથી પણ, અને શક્ય એટલી સરળતા માટે ભલે એ સરળતાથી કોઈ વાર બારમાં નુકસાન થવાનું સંભાળ દેખાય થઈ પણ જાય ભલે પણ માયા ભયંકર છે. આ મિથ્યાત્વ છે, માયાની પ્રકૃતિનો પેદાશ છે. મિથ્યાત્વ ઉત્પન્ન ક્યાંથી થાય? મૂળ માયાની પ્રકૃતિ, ચાર કષાયમાંથી પ્રકૃતિ એને માયાને લાગુ પડે છે. જેને પહેલું મિથ્યાત્વ સ્વરૂપ છે એને સરળતામાં પહેલા આવી જવું જોઈએ મોક્ષની ભૂમિકામાં. આ એક બહુ મોટી વાત છે સરળતાની.